એકત્રા જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તકની વાત કરવાના છીએ.
હા, જેનું નામ છે કી કોન્સેપ્ટ્સ ઇન લિટરરી થિયરી. ગુજરાતીમાં કહીએ તો સાહિત્યક સિદ્ધાંતના મુખ્ય ખ્યાલો.
બરાબર. લેખકો છે જુલિયન વોલ્ફ્રેયસ, રૂથ રોબિન્સ અને કેનેથ વોમેક. હવે આ સાહિત્યક સિદ્ધાંત શબ્દ સાંભળીને અમુકવાર એમ લાગે કે આ તો કંઈક બહુ અઘરું હશે.
હા હા, એવું લાગે જાણે ખાલી કોલેજના પ્રોફેસરો માટે જોઈએ. પણ આ પુસ્તકની મજા એ છે કે એ બતાવે છે કે આ બધા વિચારો ખાલી ચોપડીઓમાં નથી રહેતા.
અચ્છા, કઈ રીતે?
જો, આજે આપણે રોજબરોજ કેટલી બધી વસ્તુઓ વાંચીએ છીએ, જોઈએ છીએ. સમાચાર છે, ફિલ્મો છે, સોશિયલ મીડિયા પર કેટલું બધું ચાલે છે.
હા, બરાબર.
તો આ બધામાં અર્થ કઈ રીતે બને છે? કોણ નક્કી કરે છે કે શું મહત્વનું છે? કયા વિચારો આપણા પર અસર કરે છે? આ બધું સમજવા માટે પેલો સિદ્ધાંત છે ને, એકદમ ચાવી જેવું કામ કરે છે.
એટલે એ આપણને વધુ જાગૃત બનાવે એમ.
ચોક્કસ, વધુ જાગૃત, વધુ વિવેચક. આજે જે માહિતીનો ધોધ વહી રહ્યો છે ને,
હા,
એમાં શું સાચું, શું ખોટું, કોનો શું ઈરાદો છે, એ સમજવામાં મદદ મળે.
એટલે કે આ પુસ્તક એક રીતે આપણને આજના જટિલ સમયમાં શું કહેવાય, દિશા શોધવામાં મદદ કરે છે. પેલો થિયરીનો જે ડર હોય ને,
હા,
એને કાઢીને એકદમ રોજિંદા જીવન સાથે જોડી દે છે. તો ચાલો શરૂ કરીએ. આટલું સરસ પુસ્તક છે તો એના લેખકો વિશે પણ થોડું જાણીએ. ત્રણ લેખકો છે ખરું ને?
હા, ત્રણ. જુલિયન વોલ્ફ્રેયસ, રૂથ રોબિન્સ અને કેનેથ વોમેક. અને ત્રણેયની પોતાની અલગ અલગ મહારત છે.
જેવી કે?
જેમ કે વોલ્ફ્રેયસ એ વિવેચનાત્મક સિદ્ધાંત અને ડીકન્સ્ટ્રક્શન જેવા ઘણા ઊંડા વિષયોના જાણકાર છે.
ઓ,
પછી રૂથ રોબિન્સ, એમનું મુખ્ય કામ લિંગ અભ્યાસ અને નારીવાદી સિદ્ધાંત પર છે. એટલે ઓળખ, સત્તા, સ્ત્રી પુરુષના પ્રશ્નો, એ બધા પર એ આપણને વિચારતા કરે છે.
અને ત્રીજા છે વોમેક.
હા, કેનેથ વોમેક. એમનો રસ છે સમકાલીન સાહિત્ય અને ખાસ તો લોકપ્રિય સંસ્કૃતિમાં, એટલે કે સંગીત, ફિલ્મ, આ બધા પર સિદ્ધાંત કઈ રીતે લાગુ પડે એ એમની ખૂબી છે.
એટલે આ તો ગજબનું કોમ્બિનેશન થયું. વિક્ટોરિયન સાહિત્યથી લઈને શું કહેવાય પોપ કલ્ચર સુધી બધું જ આવી ગયું.
બરાબર. અને એટલે જ આ પુસ્તક આટલું વ્યાપક અને સંતુલિત બને છે. કોઈ એક જ વિચારધારા નથી પકડી રાખી.
અને ત્રણેય પોતે શિક્ષકો પણ છે, એટલે કદાચ અઘરા વિચારોને સહેલાઈથી સમજાવવાની કળા પણ હશે.
ચોક્કસ, એ જ એમની તાકાત છે. ખાલી માહિતી નથી આપતા, પણ વિચારવાની એક રીત શીખવે છે. એ સિદ્ધાંતને કોઈ સુખી થિયરી તરીકે નહીં, પણ એક પ્રેક્ટિકલ ટૂલકિટ તરીકે રજૂ કરે છે. જાણે ઓજારોનો સમૂહ હોય જેનો ઉપયોગ આપણે અર્થઘટન કરવા માટે કરી શકીએ. પુસ્તકનો મુખ્ય હેતુ જ આ છે, સિદ્ધાંતને સરળ અને ઉપયોગી બનાવવો.
તો આ પુસ્તક આમ કોના માટે છે? ખાલી સાહિત્ય ભણતા વિદ્યાર્થીઓ જ વાંચી શકે?
ના ના, એવું બિલકુલ નથી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે તો ખૂબ જ ઉપયોગી છે, એમાં કોઈ શક નથી.
પણ
કોઈ પણ વ્યક્તિ જેને પુસ્તકો ગમે છે, ફિલ્મો જોવી ગમે છે, જે સમાજમાં શું ચાલી રહ્યું છે સમજવા માંગે છે, જે જાણવા માંગે છે કે આ જાહેરાતો કેવી રીતે કામ કરે છે, આ સમાચારો પાછળ શું હોઈ શકે છે, એ બધા માટે આ પુસ્તક છે. તે આપણને આપણી આસપાસની સાંસ્કૃતિક દુનિયા સાથે વધુ ઊંડાણથી જોડાવા માટે પ્રેરણા આપે છે.
અને તમે કહ્યું કે પુસ્તકની રચના પણ જુદી છે, કાલક્રમિક નથી, મતલબ તારીખ પ્રમાણે નથી.
ના, એ થીમ પ્રમાણે છે, વૈચારિક રીતે ગોઠવાયેલું છે. જેમ કે પહેલા અમુક મૂળભૂત ખ્યાલો સમજાવે, લેખક કોણ, પાઠ્ય શું, કેનન એટલે શું.
અચ્છા.
અને પછી ધીમે ધીમે મુખ્ય સૈદ્ધાંતિક શાળાઓ તરફ લઈ જાય, સ્ટ્રક્ચરલિઝમ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ, નારીવાદ, પોસ્ટ કોલોનિયલિઝમ વગેરે.
પણ કોઈ એકને શ્રેષ્ઠ નથી કહેતા, ખરું ને?
બિલકુલ નહીં. ઉદ્દેશ્ય એ છે કે આ બધા જુદા જુદા દ્રષ્ટિકોણ આપણને શું શીખવી શકે છે, અને બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, ક્યારેક એકબીજાને પડકારે પણ છે.
સરસ. તો ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ. પુસ્તક જે પાયાના ખ્યાલોથી શરૂઆત કરે છે, લેખક, પાઠ્ય, કેનન, આપણે રોજબરોજ આ શબ્દો વાપરીએ છીએ, સિદ્ધાંત એને કઈ રીતે જુએ છે, શું નવું છે એમાં?
આ બહુ જ મહત્વની વાત છે. જો આપણે સામાન્ય રીતે લેખક વિશે શું માનીએ કે ભાઈ જેણે લખ્યું છે એને જ ખબર હોય કે સાચો અર્થ શું છે.
હા, મોટા ભાગે તો એવું જ વિચારીએ.
પણ રોલામ બાર્થ જેવા વિચારકે એ ખ્યાલ આપ્યો લેખકનું મૃત્યુ.
ઓહો, એનો મતલબ શું? લેખકનું મહત્વ નથી?
ના, એવું નહીં, પણ એમ કે કૃતિનો અર્થ ફક્ત અને ફક્ત લેખકના ઇરાદા પર જ ટકી નથી રહેતો. જેવી કૃતિ વાચક સુધી પહોંચે એનું પોતાનું એક સ્વતંત્ર જીવન શરૂ થઈ જાય છે.
એટલે ધ્યાન લેખક પરથી હટી જાય છે.
હા, ધ્યાન લેખક પરથી હટીને ખુદ પાઠ્ય, ટેક્સ્ટ પર અને વાચકની ભૂમિકા પર આવે છે. વાચક પણ અર્થ બનાવવામાં સક્રિય ભાગીદાર બને છે.
વાહ, આ તો આખી વાંચવાની પ્રક્રિયાને જ બદલી નાખે એવી વાત છે. અને પાઠ્ય, ટેક્સ્ટ વિશે શું? એ તો પુસ્તક જ હોય ને?
ના, સિદ્ધાંત મુજબ પાઠ્ય એટલે ઘણું બધું. કોઈ પણ વસ્તુ જેનું અર્થઘટન થઈ શકે. પુસ્તક હા, પણ ફિલ્મ પણ, ગીત, જાહેરાત, કોઈનું ભાષણ, ફોટોગ્રાફ, અરે કોઈ ફેશન ટ્રેન્ડ પણ.
અચ્છા, કંઈ પણ જેનું આપણે અર્થ કાઢી શકીએ.
બરાબર. આ ખ્યાલ આપણને સાહિત્યની ચાર દિવાલોની બહાર પણ વિવેચનાત્મક રીતે જોતા શીખવે છે.
અને પેલું કેનન એટલે કે મહાન ગણાતી કૃતિઓની યાદી.
હા, એ પણ. એ કોઈ શાશ્વત પથ્થરની લકીર નથી. એ તો સમય જતાં ઐતિહાસિક, સામાજિક, રાજકીય કારણોસર બને છે અને બદલાય છે. કોની વાર્તા કહેવાય છે, કોની નથી કહેવાતી, કોને મહત્વ મળે છે, એ બધું પણ સત્તાના સમીકરણો દર્શાવે છે.
આ તો ખરેખર આપણી મૂળભૂત માન્યતાઓ પર જ સવાલ ઊભા કરે છે. સારું, આ પાયાના વિચારો પછી પુસ્તક, ભાષા અને અર્થ કેવી રીતે બને છે એના પર આવે છે. સ્ટ્રક્ચરલિઝમ અને પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ, આ નામો થોડા ભારે લાગે છે.
હા, પણ એના મૂળ વિચારો સમજવા જેવા છે. સ્ટ્રક્ચરલિઝમ છે ને, એ ભાષાશાસ્ત્રી સોસુરના કામ પર આધારિત છે. એ ભાષાને એક સિસ્ટમ, એક માળખા તરીકે જુએ છે.
કઈ રીતે?
સોસુરે કહ્યું કે કોઈ પણ શબ્દ, જેમ કે ખુરશી, સિગ્નિફાયર, અને એનો જે અર્થ છે, પેલી બેસવાની વસ્તુ, સિગ્નિફાઈડ, એ બંને વચ્ચેનો સંબંધ કુદરતી નથી, એ મનસ્વી છે.
મનસ્વી એટલે?
એટલે કે ખુરશી શબ્દ અને પેલી વસ્તુ વચ્ચે કોઈ જન્મજાત જોડાણ નથી. આપણે બધા સમાજ તરીકે માની લીધું છે કે આ શબ્દ આ વસ્તુ માટે વપરાશે. બીજો કોઈ શબ્દ પણ વાપરી શક્યા હોત.
ઓ, બરાબર. એટલે ભાષા કંઈ વાસ્તવિકતાનો અરીસો નથી?
ના, એનાથી આગળ ભાષા આપણી વાસ્તવિકતાની સમજને ઘડે છે. આપણે દુનિયાને ભાષાના માળખા દ્વારા જ ઓળખીએ છીએ, સમજીએ છીએ.
તો પછી પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ શું છે? એ આનાથી અલગ છે?
એ સ્ટ્રક્ચરલિઝમનો જ વિસ્તાર છે, પણ થોડોક એની ટીકા પણ કરે છે. જો શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ મનસ્વી છે અને અર્થ બીજા શબ્દો સાથેના તફાવતથી જ બને છે,
હા,
તો પછી અર્થ ક્યારે સ્થિર કઈ રીતે હોઈ શકે? એ હંમેશા થોડોક અસ્થિર, થોડોક બદલાતો રહેવાનો. અહીં જાક ડેરિડા અને એમનો વિરચનાનો ખ્યાલ આવે છે.
વિરચના, આ શબ્દ મેં સાંભળ્યો છે. એનો મતલબ શું? કોઈ વસ્તુને તોડી નાખવી, ડિસ્ટ્રક્શન જેવું?
ના ના, તોડવાનો નહીં, પણ ઊંડાણથી ખોલવાનો, તપાસવાનો. વિરચના એક પદ્ધતિ છે. એ કોઈ પણ પાઠ્ય લેખ, ફિલ્મ, કંઈ પણ, એની અંદર છુપાયેલા વિરોધાભાસો, જે ધારણાઓ પર એ ટકેલું છે અને એમાં રહેલા સત્તાના સંબંધોને ઉજાગર કરે છે.
દાખલા તરીકે,
જેમ કે આપણે કોઈ લેખ વાંચીએ તો વિરચના આપણને પૂછવા પ્રેરે કે આ લેખમાં કયા વિચારને મહત્વ અપાયું છે, કઈ વાતને ટાળવામાં આવી છે, કોનો અવાજ સંભળાય છે અને કોનો દબાઈ ગયો છે.
અચ્છા, એટલે એ છુપાયેલી બાબતોને બહાર લાવે છે.
હા, ડેરિડાનો એક બીજો મહત્વનો વિચાર છે ડિફરન્સ. એ કહે છે કે અર્થ હંમેશા બે વસ્તુ પર ટકેલો છે. તફાવત, ડિફરન્સ, અને સ્થગિતતા, ડિફરલ. અર્થ ક્યારે પૂરેપૂરો હાજર નથી હોતો. એ હંમેશા બીજા શબ્દો પર આધાર રાખે છે અને થોડોક ભવિષ્ય પર ટાળતો રહે છે.
એટલે કે અર્થ એક સતત ચાલતી પ્રક્રિયા છે, કોઈ છેલ્લો જવાબ નથી. વાહ, આ તો આપણને કોઈ પણ વાતને અંતિમ સત્ય માનતા પહેલા 100 વાર વિચારવા મજબૂર કરે.
ચોક્કસ. અને આ જ વિચારધારા આપણને મિશેલ ફૂકો સુધી લઈ જાય છે. ફૂકો વાત કરે છે ડિસ્કોર્સ અને સત્તા જ્ઞાનની.
ડિસ્કોર્સ એટલે શું?
ડિસ્કોર્સ એટલે કોઈ પણ વિષય વિશે વિચારવાની અને વાત કરવાની જે પ્રચલિત રીતો હોય છે તે. આ રીતો જ નક્કી કરે છે કે શું સાચું ગણાય, શું નોર્મલ ગણાય, શું બોલી શકાય અને શું નહીં.
આનું કોઈ ઉદાહરણ આપી શકો સમજવા માટે?
જરૂર. જેમ કે આપણા સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવાની રીત પહેલાં કેવી હતી, આજે કેવી છે.
કઈ બાબતોને નોર્મલ ગણાય છે, કઈને નહીં, અથવા દેશભક્તિ કોને કહેવાય, આ બધી જે પ્રચલિત વાતો છે એ ડિસ્કોર્સ છે.
અને ફૂકો કહે છે કે આ ડિસ્કોર્સ સત્તા સાથે જોડાયેલો છે.
હા, જે આ ડિસ્કોર્સને નિયંત્રિત કરે છે, જે નક્કી કરે છે કે શું કહેવાશે અને શું નહીં, તેની પાસે સત્તા હોય છે. ફૂકો કહે છે કે જ્ઞાન અને સત્તા ક્યારે અલગ નથી હોતા, એ હંમેશા સાથે જ કામ કરે છે. એટલે પ્રશ્ન એ નથી કે કોઈ પાઠ્યનો અર્થ શું છે, પણ એ પાઠ્ય શું કરે છે, કઈ અસર ઊભી કરે છે.
બાપરે, આ તો ખરેખર બહુ ઊંડો વિચાર છે. મીડિયા, રાજકારણ, ઇતિહાસ લખવાની રીત બધા પર લાગુ પડે.
બિલકુલ.
અને આ સત્તા અને ઓળખના પ્રશ્નો છે એ જ આપણને કદાચ નારીવાદી અને પોસ્ટ કોલોનિયલ જેવા સિદ્ધાંતો તરફ લઈ જાય છે, ખરું ને?
હા, ચોક્કસ. નારીવાદી સિદ્ધાંત, ફેમિનિસ્ટ થિયરી, મૂળભૂત રીતે પિતૃસત્તા એટલે કે સમાજમાં પુરુષોનું જે વર્ચસ્વ છે એ વ્યવસ્થાનું વિશ્લેષણ કરે છે.
એ કઈ રીતે સાહિત્ય સાથે જોડાય?
એ જુએ છે કે પુસ્તકોમાં, ફિલ્મોમાં, વાર્તાઓમાં સ્ત્રીઓને કેવી રીતે રજૂ કરવામાં આવે છે, શું એમને સ્ટીરિયોટાઇપમાં બાંધી દેવાય છે, એમનો અવાજ સંભળાય છે. આ બધું આપણી લિંગ વિશેની સમજને ઘડે છે.
અને આમાં પેલો જુડિથ બટલરનો પરફોર્મેટિવિટી વાળો વિચાર પણ આવે છે.
હા, એ બહુ મહત્વનો છે. પરફોર્મેટિવિટી. બટલર એમ કહે છે કે લિંગ, જેન્ડર, એ કંઈ આપણી અંદરની સ્થિર વસ્તુ નથી.
તો શું છે
એ? શું કહેવાય, એક પરફોર્મન્સ છે. આપણે સમાજમાં જે રીતે વર્તીએ છીએ, બોલીએ છીએ, કપડાં પહેરીએ છીએ, એ બધા કાર્યો દ્વારા આપણે સતત આપણો લિંગ ભજવીએ છીએ, રજૂ કરીએ છીએ. એ સામાજિક રીતે શીખેલું અને વારંવાર કરાતું વર્તન છે.
વાહ, આ તો ઓળખ વિશેની આખી સમજ જ બદલી નાખે. અને પોસ્ટ કોલોનિયલ થિયરી એ સંસ્થાનવાદ સાથે જોડાયેલો છે.
બિલકુલ. જે દેશો ગુલામ હતા એમના પર સંસ્થાનવાદની શું અસર થઈ, એની સાંસ્કૃતિક, રાજકીય, માનસિક અસરો શું છે એનો અભ્યાસ કરે છે. એડવર્ડ સઈદનું પુસ્તક ઓરિએન્ટલિઝમ આમાં પાયાનું ગણાય.
એ શું કહે છે?
સઈદ બતાવે છે કે પશ્ચિમે કેવી રીતે પૂર્વ, જેમાં ભારત પણ ગણાય, ની એક ચોક્કસ છબી ઊભી કરી, રહસ્યમય, પછાત, અતાર્કિક, સ્ત્રીઓ દબાયેલી હોય એવો.
હા, એવી સ્ટીરિયોટાઇપ છબીઓ તો ઘણી જોઈ છે.
બરાબર. અને આ છબી ઊભી કરીને પશ્ચિમે પોતાના શાસનને યોગ્ય ઠેરવ્યું. આ સિદ્ધાંત અન્યની રચના એટલે કે પોતાનાથી જુદા લોકોને કેવી રીતે ઓછાતર કે વિચિત્ર બતાવાય છે એ પ્રક્રિયાને ખુલ્લી પાડે છે. આપણી ફિલ્મોમાં કે સમાજમાં પણ અમુક સમુદાયોનું જે રીતે ચિત્રણ થાય છે એમાં કદાચ આ જોઈ શકાય.
ચોક્કસ. આ સિદ્ધાંત આપણને એ જોવામાં મદદ કરે છે.
ખરેખર આ બધા સિદ્ધાંતો બહુ વિચારવા જેવા છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવા હોય તો શું કહી શકાય? કઈ વાતો ખાસ યાદ રાખવા જેવી?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો, અર્થ ક્યારે એક કે સ્થિર નથી હોતો, એ હંમેશા બદલાતો રહે છે. એ પાઠ્ય, વાચક અને સંદર્ભ, આ ત્રણેની વચ્ચે બનતી વસ્તુ છે.
હા, જેમ આપણે કોઈ સમાચાર વાંચીએ તો દરેક જણ એનો થોડો અલગ અર્થ કાઢે છે.
બરાબર. બીજો મુદ્દો, સાહિત્ય કે સંસ્કૃતિ ક્યારે રાજકારણથી પર નથી હોતા. દરેક વાર્તા, ફિલ્મ કે ગીતમાં પણ સત્તા, વર્ગ, લિંગ, જાતિના સમીકરણો છુપાયેલા હોય છે અને એ એમને મજબૂત પણ કરી શકે છે અથવા પડકારી પણ શકે છે.
જેમ કોઈ ફિલ્મ આવે ને, સમાજમાં મોટી ચર્ચા શરૂ થઈ જાય. બરાબર. ત્રીજું, સિદ્ધાંત એ કોઈ ડરાવણી વસ્તુ નથી, પણ એક ઉપયોગી ટૂલકિટ છે. અલગ અલગ સિદ્ધાંતો આપણને અલગ અલગ ચશ્મા આપે છે, જેનાથી આપણે દુનિયાને, ખાસ કરીને આપણી આસપાસની સંસ્કૃતિ અને મીડિયાને વધુ સારી રીતે, વધુ ઊંડાણથી સમજી શકીએ.
જેમ જુદા કામ માટે જુદા ઓજાર વાપરીએ, એમ જુદા પ્રશ્નો માટે જુદા સિદ્ધાંતો.
ચોક્કસ.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે યાદ રહી જાય એવા છે. કોઈ એવો વિચાર જે તમને ખાસ ગમ્યો હોય?
એક વિચાર મને બહુ સ્પર્શી ગયો, એ છે કે સિદ્ધાંત સાહિત્ય પર બહારથી લાદવામાં નથી આવતો, સાહિત્ય પોતે જ આપણને અર્થ અને સંસ્કૃતિ વિશે શીખવે છે. મતલબ કે આ બધા સિદ્ધાંતો ક્યાંક હવામાંથી નથી આવ્યા, એ તો સાહિત્ય અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસમાંથી જ પેદા થયા છે.
હા, આ બહુ મહત્વની વાત છે. અને મને પેલો વિચાર ગમ્યો કે પ્રશ્ન એ નથી કે સાચો અર્થ કયો છે, પણ એ છે કે અર્થો કેવી રીતે બને છે, કેવી રીતે ફેલાય છે અને એના પર સમાજમાં કેવી રીતે સંઘર્ષ ચાલે છે.
બરાબર.
આ આપણું ધ્યાન જ બુધે નાખે છે. એક જવાબ શોધવાને બદલે આખી પ્રક્રિયાને સમજવા પર ભાર મૂકે છે. એ આપણને વધુ સારા સવાલો પૂછતા શીખવે છે.
એકદમ સાચું. એ તૈયાર જવાબો નથી આપતું, પણ વિચારવાની નવી દિશાઓ ખોલે છે.
પણ આ બધું જ્ઞાન રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે? આ કંઈ ખાલી ભણવા પૂરતું જ છે?
ના, જરાય નહીં. અને સીધી અસર છે. પહેલું અને સૌથી મોટું, મીડિયા સાક્ષરતા. આજે આપણે ચારે બાજુથી માહિતીથી ઘેરાયેલા છીએ.
હા, વોટ્સએપ, ટીવી, બધે જ.
તો કયા સમાચાર સાચા, આ જાહેરાત શું કહેવા માંગે છે, આ ફિલ્મમાં કોનો દૃષ્ટિકોણ બતાવાયો છે, આ બધું સમજવા માટે આ સિદ્ધાંતો મદદ કરે છે. આપણે છેતરાતા બચી શકીએ.
બીજું,
વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ. આપણે કોઈ પણ વાતને સીધી સ્વીકારી લેવાને બદલે એના પર સવાલ પૂછતા શીખીએ. કોઈ નેતા ભાષણ આપે, કોઈ નવી યોજના આવે, તો આપણે વિચારી શકીએ કે આની પાછળ શું છે, કોને ફાયદો થશે, કોને નુકસાન. અને ત્રીજું, સમાજને સમજવામાં મદદ. આપણા સમાજમાં જે રૂઢિઓ છે, સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધો, જુદા જુદા ધર્મ કે જ્ઞાતિના લોકો વચ્ચેના સંબંધો, આ બધું કેમ આવું છે, એમાં સત્તા ક્યાં છે, નારીવાદ, પોસ્ટ કોલોનિયલિઝમ, ફૂકોના વિચારો, આ બધું આપણને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. આપણે વધુ સારા નાગરિક બની શકીએ.
ચોક્કસ. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી શીખ કઈ રહી?
મારા માટે તો ફૂકોનો પેલો સત્તા જ્ઞાનનો વિચાર, એ બહુ જ, શું કહેવાય, શક્તિશાળી છે. એ સતત યાદ અપાવે છે કે જ્ઞાન ક્યારેય નિર્દોષ નથી હોતું, અને ભાષાનો ઉપયોગ કેવી રીતે સત્તા ટકાવવા માટે કે પછી એને પડકારવા માટે થાય છે. આજકાલ જે ઇન્ફોર્મેશન વોર ચાલે છે ને,
હા,
એમાં આ સમજ બહુ જ જરૂરી છે.
અને મને પેલો લેખકનું મૃત્યુ અને વાચકની સક્રિય ભૂમિકાનો ખ્યાલ ખૂબ ગમ્યો. એ યાદ અપાવે છે કે આપણે ખાલી બેઠા બેઠા બધું ગ્રહણ નથી કરતા. આપણે જે જોઈએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એનો અર્થ બનાવવામાં આપણો પણ હાથ છે.
બરાબર.
આ આપણને વધુ જવાબદાર બનાવે છે, વધુ સભાનપણે આપણી આસપાસની સંસ્કૃતિ સાથે જોડાવા માટે પ્રેરણા આપે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.